ભાવ મોટા ભાવ પતંગલી જ્ઞાની પુસ્તિકા તો લખેલી છે.
એટલે ભાવનો ભાવનો સામાન્ય અર્થ આપણે કરીએ ગુજરાતી ભાષામાં કે જેમાં સંસારનો વ્યવહારનો બીજી કોઈ પણ પ્રવૃત્તિનો માયાની પ્રવૃત્તિનો કામ ક્રોધ લોભ મોહ અહમ રાગ દ્વેષ ચિંતા ફિકર ભય કઈ કશું જેમાં નથી ને એકમાત્ર એમાં ભગવાનનો ભગવાન પ્રત્યેનું આકર્ષણ છે અને આકર્ષણને લીધે આપણે એના તરફ સતત સંકળાયેલા જોડાયેલા એકતા થયેલા રહ્યા કરીએ છીએ. એવું જે એવી જે ઉર્ધ્વ પ્રકારની લાગણી તેને ભાવ કહી શકાય.
ઉર્ધ્વ પ્રકારની લાગણી
ઉર્ધ્વ ભૂમિકા અથવા તો ચેતન પરત્વની આકર્ષનારી જોડનારી સંકળાવનારી જે એક ઉર્ધ્વ પ્રકારની લાગણી તે ભાવ.
એટલે એ ઘટવા માંડી તમે જે કહ્યું તે એટલે ચિંતા થવાને લીધે
કઈ નઈ. હા આ ચિંતા બધા એમ એમ થઈને ચિંતા તો એવી કે ભાઈ આમ આમ ચિંતા જેવું નહીં પરમ કે મને મારી પર પૈસાની સગવડ નહીં. આ બિચારા લોકો આટલા બધા અટવાયેલા છે કોઈ આ છોકરાઓને ખવડાવે છું ખવડાવવું તો જોઈએ જ. આશ્રમ ચલાવવો હોય તે કોઈ લખે કે પાંચ દિવસ ચાલે એટલું છે કોઈ લખે કે હવે દસ બાદ પંદર દિવસ ચાલે એટલું છે. નિશાળોમાંથી એક બે શિક્ષકો જતા રહ્યા પૈસા પગાર ના મળ્યો એટલે એ બધું આવે કેવું કે આ બધું મુશ્કેલી ભાઈ જ બિચારા પૈસા અને સીધ ચલાવવા લોકો ને હું કઈ મોકલી શકતો નથી એટલે એને લીધે એ પેલી ભાવની ગાઢતા જે હતી તે ઓછી થવા લાગી. પછી ત્યાંથી આવ્યો સુપા ગુરુકુળમાંથી આશ્રમમાં છોકરાઓને લઈને આશ્રમમાં આવ્યો તે જ સાંજે મને રમણલાલ લક્ષ્મીલાલ દિવસે મળ્યા અને પછી બધી મારી મુશ્કેલીઓ ટળી ગઈ. મારે પુસ્તકમાં એમને પ્રસ્તાવને લખી છે બહુ ગર્વ હતો એમની સાથે.
ભાવની લાગણી તો બીજું બધું કામ કર્યા કરતા હોય તો બેકગ્રાઉન્ડ
કરીએ. ઘણી વખત આશ્રમમાં હતો ત્યારે ભણાવું છોકરાઓને કઈક એવું સારું કઈક આવે અંદર પાઠમાં કે એવું કઈ દ્રશ્ય દેખાવ કે આંબા કે રાયણ ને મોર થયેલો દેખું પુષ્પ ખીલેલો દેખું તો પણ મને ભાવ સમાધિ થઈ જતી. તે છોકરાઓ વિચાર ગભરાય તો બોલી આવે હેમંતભાઈ બોલેલા આવે. હેમંતભાઈ તો જાણતા હોય કે મોટા નાવું થઈ જાય છે એકદમ હમણાં બરોબર થઈ જશે. અમારા વિદ્યાર્થીઓના અભ્યાસમાં કઈ જેથી કઈને કાચું ના પડે સારામાં સારો અભ્યાસ છોકરાઓનો હતો.
એટલે મોટા આમાનો મોર કે પુષ્પ કે એવું કઈ જુઓ એટલે એની એની તરફ એનું એનું
એનું
આકર્ષણ
આકર્ષણ નહીં એના તરફ જેવો આ ભાવ મોર્યો આ જે આંબો મોર્યો છે આ ફૂલ ખીલ્યા છે એવો એનું કારણ તો અંદર ચેતન રહેલું છે. ચેતન ચેતનની વ્યક્તતા મેનિફેસ્ટેશન છે આ એવો ભાવ થાય ને એથી ઉત્તેજિત થાય આપણામાં એના તરફની ઉડાન થઈ જાય. ખરી રીતે તે બરોબર નહીં યથાયોગ્ય એ તો સહજ સમાદ બલી કબીરની ગીત છે એવું સાધો સહજ સમાદ બલી ખાતા પીતા ઉઠતા બેઠા રહેતા કામ કરતા કરતા પણ એ ભાવ એવો જ આસ્ખલિત આપણામાં રહેતો હોય કરી પડે એનો એવી સહજ સમાજ સારી ઉત્તમ કહેવાય. ત્યારે તો કઈ ખબર નહીં ને મને
એ બરાબર સમજ ના પડી મતલબ તમે હમણાં જે કહ્યું કે કબીર કબીર નું સહજ સમાજ
સહજ સમાદ ભલી એ મને આખું ભજન મોડે નથી પણ એનો અર્થ એવો છે કે ખાતા પીતા ઉડતા બેસતા કામ કર્મ કરતા વ્યવહાર કરતા સકળ કઈ કરતા 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 ભગવાન પરત્વીનો ભાવ અખંડિત અસ્ખલિત સતત વહેતો રહ્યા કરે એ ભાવ સમાધિ ઉત્તમ.
એ ભાવ સમાધિ એમ સહજ બહારનું જ્ઞાન રહે ને છતાં
પેલું કાયમ રહે
કાયમ રહે
પેલું તો બહારનું જ્ઞાન જતું રહે
પેલું બહારનું જ્ઞાન જતું રહે પેલામાં ઉતરી જાય
પેલામાં જ રહે ભાઈ એ બરોબર નહીં.
બધા શબ્દ શબ્દ ઉપર શબ્દ અને વિચારને સંબંધ કરો
આ શબ્દને વિચાર વિચાર ઉપરથી શબ્દ નીકળે
વિચાર ઉપરથી શબ્દ
શબ્દનો મૂળ વિચાર છે
શબ્દનો મૂળ વિચાર
વિચારને લીધે શબ્દની અસ્તિત્વ શબ્દનું અસ્તિત્વ વિચારને લીધે છે. શબ્દો પર મેં બહુ લખ્યું છે સદગુરુમાં
આ સદગુરુમાં લખેલું છે. મોટા ઇન્ડિવિજ્યુઅલ સેલ હોય છે આપણે આજે બોડીમાં બધા સેલ એની અંદર કેન્દ્ર તો અંદર હોય છે
એની અંદર સેલની અંદર
સેન્ટર હોય, ત્યાં પૃથ્વીની અંદર જેમ સૂર્ય જો એનું કેન્દ્ર હોય આપણે ધારી લઈએ તો એ અંદર હોવું જોઈએ ને, આપણે તો બહાર છીએ એવી જાતનું આપણે
એ સૂર્યની સાથે સંકળાયેલી છે પૃથ્વી,
સૂર્યની સાથે સંકળાયેલી છે વાત.
એવી રીતે આપણે આપણે આપણા સેલ છે જે તે પ્રત્યેક સેલની અંદર અંદર એના મધ્યભાગમાં સેલનું કેન્દ્ર છે, એટલે તે બેની સાથે સરખામણીમાં નહીં આવી શકે, કારણ કે સેલ એ તો આખા શરીરમાં રૂમે રૂમે છે અને આખા સેલથી આવા 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 સેલોથી શરીર બનેલું છે. હવે એ પ્રત્યેક સેલનું શરીર કે શરીરના તત્વો પર તેનું આકર્ષણ છે, એની લીધે તો સેલ જીવતું છે. એ રીતે બેસે પૃથ્વીનો અને સૂર્યનો, તે આપણામાં આપણે પૃથ્વીમાં પણ સૂર્યની જે શક્તિ કહેવાય કે તાપ એનો અત્યંત ગરમી આપણી પૃથ્વીના પેટાળમાં ઘણી વધારે છે પુષ્કળ. એ રીતે એને બંધ બેસાડવું હોય સેલની ને પૃથ્વીની સાથે તો બંધ બેસાડાયું છે.
આ મોટા મોરાલિટી છે તે સંસ્કારને લીધે ને,
એ સંસ્કારને જાણે મોરાલિટી છે એ તે ધ્વંદ્વમાં આવી જાય છે,
એટલે
પ્રકૃતિના ક્ષેત્રમાં ચેતનના ક્ષેત્રમાં મોરાલિટી જેવું છે ને, લોકો આરોપણ કરે ખરા એમાં પણ એ બરોબર નથી, ત્યાં કશું જ આ નીતિ અનીતિના ખ્યાલ જેવું કશું છે નહીં, એથી અનીતિમાન છે એમની વર્તન એમની અનવર્થ થાય. પણ એવા કોઈ પણ સંસાર વ્યવહારના અથવા તો પ્રકૃતિ ક્ષેત્રના કોઈ પણ જાતના વ્યવહાર અથવા તો એવા લક્ષણો અથવા તો એ પ્રકારના ધર્મો ચેતન ઉદભવેલું છે એવા જીવમાં નથી, કારણ કે એ અમુક ધોરણથી જ વર્તે છે એવું કારણ નથી, એની પાસે કોઈ ધોરણ નથી, એની પાસે ધોરણ હોય તો ચેતનનું છે અને ચેતનનું ધોરણ પ્રકૃતિથી નક્કી નહીં થઈ શકે. એટલે ઘણી વાર એવા લોકો મિસઅન્ડરસ્ટુડ થાય છે, એના વિશે જયારે સમજ ઘણી પ્રવર્તે એ તો આમ વર્તે છે તો તેમ વર્તે છે, પણ તમારી પ્રકૃતિની સમજની રીતે એ લોકો વર્તે એવું કે એમનું બંધારણ હોતું નથી. જીવદશાની અંદર આપણે આવીએ ત્યારે જે યોગ્ય પ્રકારના મૂલ્યાંકનો છે તે બધા બરોબર છે, ખોટા છે એમ નહીં, પણ તે જ મૂલ્યાંકન પ્રમાણે પેલા એ વર્તવું જોઈએ, એવો કશો કોઈ કાયદો કે નિયમ નથી. કાયદાની વાતો જવા દઈએ, ત્યાં તો કોઈ કાયદો જ નથી, પણ એવા કોઈ ધોરણો છે નહીં ચેતનની અવસ્થામાં, પણ તેથી કહીને એ ધોરણોને ઉચ્છેદ કરે છે એવું પણ નથી, હા માત્ર એ ધોરણો પ્રમાણે એ વર્તતો હોતો નથી,
ધોરણોનું બંધન એને નથી,
આ ધોરણોનું બંધન એને નથી, તેથી એને આપણે આપણી સમજથી કે બુદ્ધિથી માપવું નહીં. આમ તો સામાન્ય માણસ જીવદશામાં હોય તો પણ આપણે એને માપવાનો પ્રયત્ન ના કરવો, ડોન્ટ જજ અધરવાઇઝ યુ વિલ બી જજ્ડ, એમ જે ઈસુ ભગવાને કહ્યું છે આપણને કે કોઈને તમે માપવા જશો નહીં કે તમે જ માપી જશો, કોઈનો ન્યાય તોલવા તમે જશો નહીં કે તમારો ન્યાય તોળાઈ જશે. એવી રીતે સંસાર વ્યવહાર પણ આપણે જેમ વર્તું હોય આપણે આપણી જાતને માપો, આપણી જાતને શોધો, આપણી જાતનો ન્યાય તોળો, આપણી જાતમાં જે કંઈ હોય તે બધું જોયા કરો અને એને યોગ્ય લાગે તેવી રીતે મટાડો. પણ બીજાના વિશે જેટલામાં ઓછામાં ઓછો વિચાર થાય એ આપણા માટે યોગ્ય છે, તો માણસ હંમેશા પોતાના કરતા બીજા જ વિશે વધારે વિચારતો હોય છે, પોતાનું ઓછામાં ઓછું વિચારે છે માણસ.